namo arihantanam namo siddhanam namo ayariyanam namo vajayanam namo loe savasamunam dinabhuvaname sa vitaragavignanata Shiva Swarupa Shivakar Namahu Triyoga Samharite
जो आपने त्रिजी डाण में स्वाध्याय करी है त्रिजी डाण ने लगभग छेल्ली गाथा चालू है आज ये लगभग आपने पाठशाला नो छेल्लो क्लास होता आना पछी नेक्स्ट संडे आपने त्रिजी डाण ऊपर एक नानी एग्जाम जेवू जाए અને પછી આગળ ફોર્થ ઢાળ કન્ટિન્યુ કરો બરાબર ત્રીજી ઢાળની છેલ્લી ગાથા આપણે લાસ્ટ ક્લાસમાં લગભગ થઈ ગઈ છે આખી ખાલી ભાવાર્થ વાંચવાનો બાકી છે તો એ આપણે વાંચીએ પછી આગળ જે પેલા લક્ષણ સંગ્રહ ને એ બધું છે એ જોશું વાત શેની ચાલે છે કે આખી આખી ઢાળમાં શરૂઆતથી વાત શેની કરી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એમાં પણ સમ્યક દર્શનની મુખ્યતા આ ઢાળમાં બતાવે બરાબર તો સમ્યક દર્શન માટે આપણને જીવ કેવા અજીવ કેવા બધું સમજાયું ને એના પછી સમ્યક દ્રષ્ટિ જીવની કેવી મહિમા હોય છે કેવા 25 દોષોથી રહિત હોય છે એ બધું આપણને દેખાયું તો એની જે એક છેલ્લી ગાથા છે કે સમ્યક દર્શન એ ધર્મનું મૂળ છે મોક્ષ મહેલનું પહેલું પગથિયું એ સમ્યક દર્શન છે એની આપણે બહુ વિસ્તારથી ચર્ચા લાસ્ટ ક્લાસમાં થઈ ગઈ જે નીચે સ્વાધ્યાય હોલમાં હતો ને આપણો ક્લાસ જો આપણે એનો ભાવાર્થ વાંચીએ છીએ પેજ નંબર 89 છે અને ગાથા નંબર 17 નો ભાવાર્થ ફોન પર છે તારી પાસે બુક લઈ આવો જો અહીંયા શું વાત કરી અત્યાર સુધી આપણે એ પણ જોયું કે સમ્યક દ્રષ્ટિ જીવ બીજા કાંઈ પણ વ્રત આદિ પણ ન હોય અસંયમી હોય તાવ તો પણ એને દેવ આદિ એનો આદર કરે છે સત્કાર કરે છે કેમ કે હવે એની દ્રષ્ટિ સાચી થઈ ગઈ એને જે આખું વિશ્વને જોવાનો એક નજરિયો છે આખો એંગલ છે એ એનું બદલાઈ ગયું બરાબર એ દ્રષ્ટિ માટે જ સમ્યક દર્શન એ મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે હાલ મોક્ષ અથવા તો સુખ અથવા વિશ્વ એને કઈ રીતે જોવું એનો એક આખી વિચાર દ્રષ્ટિ છે એની એક એમ કહીને એક નજરિયો છે એ નજરિયાને સમ્યક દર્શન કહેવાય તો આપણે એમાં અન્વયાર્થથી શરૂ કરીએ આ સમ્યક દર્શન જ મોક્ષરૂપી મહેલનું પહેલું પગથિયું છે આ સમ્યક દર્શન વિના જ્ઞાન અને ચારિત્ર એટલે કે સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર નામ પામતા નથી ત્યાં સુધી જ્ઞાન ને ચારિત્ર ગુણ તો છે ગુણ તો દરેક જીવમાં છે ને પણ એની જે પર્યાય થાય છે એને રોંગ નામ અપાય છે કે અત્યાર સુધી બધું રોંગ છે જયારે સમ્યક દર્શન થાય પછી એને રાઈટ છે એમ કહેવાય સાચાપણું પામતા નથી તેથી હે ભવ્ય જીવો આવા પવિત્ર સમ્યક દર્શન ને ધારણ કરો સૌથી પહેલા ગુરુદેવશ્રી આપણને કહેતા ને કે સૌથી પહેલા શું કરવું તો સમ્યક દર્શન ધારણ કરો અરે પણ કોઈ સાવ નવો હોય એને પહેલા એમ તો કહે ને કે ભાઈ મંદિરમાં દર્શન કરવા આવો જરા જૈન ધર્મ ની અહિંસા પાળો પર્યુષણમાં એકાદ ઉપવાસ ઉપવાસ કરો એ બધું કઈ નહીં સૌથી પહેલા સમ્યક દર્શન પ્રાપ્ત કરો બાકી બધું પછી સમજાય સમ્યક દર્શન નું એટલું ઇમ્પોર્ટન્સ છે સૌથી પહેલા છોકરાને શું કહેવામાં આવે ભાઈ તું પાઠશાળામાં અટેન્ડ કર પાઠશાળા અટેન્ડ કરવું પણ નહીં સૌથી પહેલા સમ્યક દર્શન પ્રાપ્ત કરો સમજાય મનુષ્ય હોય ને આપણે તો આફ્ટર 8 યર્સ ઓફ એજ એનામાં એટલી સેન્સિબિલિટી આવી જાય કે પોતે સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે પોતાની જાતે વિચાર કરીને હું જીવ છું એવું નક્કી કરી શકે સમજાય છે તો આપણે બધા 8 યર્સ થી તો વધારે ઓલ્ડ જ છે તો આપણે બધા લાયક છે બધા કરી શકીએ એવું છે વસ્તુ કોમ્પ્લિકેટેડ નથી વસ્તુ બહુ સિમ્પલ છે એકચ્યુઅલી આપણે ને બહુ કોમ્પ્લિકેટેડ વિચાર કરીએ હવે આમ શું વિચાર કરવાનો છે કે ભાઈ વિશ્વમાં 6 દ્રવ્ય છે 6 દ્રવ્યમાં 1 જીવ છે બાકી બધા પૂતગલો છે અને હું જીવ છું મારી આ પૂતગલ અલગ છે તો આમ કેવું સિમ્પલ લાગે ને આપણને એમ થાય કે કઈ ધર્મ આટલો સિમ્પલ થોડી હોય કઈક તો વધારે કરવું પડતું હશે એમાં કઈક તો વધારે તમે આટલું સ્વાધ્યાય કરો, આટલી બધી આટલા શાસ્ત્ર છે ને જરા મોઢે કરી નાખો, બરાબર ને, આટલી ગાથાઓ યાદ કરો, ત્યાં જે જઈને આપણને કઈક સમજાય એવું આપણને લાગે, પણ એવું કઈ નથી, બહુ સિમ્પલ છે. પેજ નંબર 89 ગાથાનો અન્વય આપ. સમ્યક દર્શન ને ધારણ કરો. એટલે હવે આપણને દોલતરામજી શું સલાહ આપે છે કે હે સમજુ, દોલતરામ પોતાની જાતને જ આપે છે, પણ આમ બુક લખે છે કોના માટે? આપણા માટે ને. તો હે સમજુ દોલતરામ, સાંભળ, જાણ અને ચેત, એટલે કે સાવધાન થા, તારો વખત નકામો બિનજરૂરી ગુમાવ નહીં. ગુરુદેવ શ્રી તો એમ કહે કે આપણે જે લૌકિક ભણવા જઈએ છે ને, 25 વર્ષ એમાં નાખી દે ને, લગભગ ઓલમોસ્ટ 21 યર્સ બેચલર્સ માટે ને પછી માસ્ટર્સ ને બધું વધારે, તો કે એટલા જિંદગીના વર્ષ વેડફી નાખ્યા, કુજ્ઞાન લેવામાં વેડફી નાખ્યા, એવી રીતના છે. એ જ્ઞાન ખાલી પૈસા કમાવામાં કામમાં આવે છે, એના સિવાય ક્યાંય કામમાં આવતું નથી. અને પૈસા પુણ્ય થી આવે છે, એટલે બધી મિથ્યા માન્યતાઓ એવી આપણા મગજમાં, આપણે એટલે આપણે અત્યારના તરીકે છે, પણ એનું ગુરુદેવ એક્ઝામ્પલ આપે ને કે કેટલા ઠોઠ નિશાળ્યા અને અબજોપતિ બની જાય, એમના ટાઈમમાં લાખોપતિ, અત્યારના અબજોપતિ, અને કેટલા ભણેલા હોય એ એમની ચાકરી કરે. હા, કાંતિલાલ ખુશાલ કે કયા ગામમાં તો હતા અને હવે મુંબઈમાં 40 લાખ નો એક બંગલો, ગોવામાં 10-10 લાખ ના બે બંગલા. ગુરુદેવ સિંહ ના એક્ઝામ્પલ બી ગજબ ના હોય બધા. ચાલો આગળ. તો સાવધાન થઈને રહે, તારો વખત નકામો બિનજરૂરી વસ્તુમાં ગુમાવ નહીં, કારણ કે જો તમને દર્શન ન થયું તો આ મનુષ્ય પર્યાય ફરીથી મળવી મુશ્કેલ છે. આપણે લાસ્ટ ક્લાસમાં પણ વાત કરી હતી ને કે 84 લાખ યોની છે, બરાબર, 84 લાખ યોની એટલે 84 લાખ ટાઈપ ઓફ ડિફરન્ટ ઓર્ગેનિઝમ છે, જન્મના સ્થાન છે, એવી રીતના કે જેવી રીતના કીડી છે, માખી છે, મચ્છર છે, અલગ અલગ છે ને, બધા અલગ અલગ સ્પીસીસ છે ને, એવી રીતના 84 લાખ અલગ અલગ વસ્તુ હોય, તેમાંથી મનુષ્ય પર્યાય મળવી બહુ જ અઘરી છે. આપણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પણ જોયું હતું લાસ્ટ ટાઈમ કે ક્વોન્ટિટીમાં મનુષ્ય બહુ જ ઓછા છે કમ્પેર્ડ ટુ ટોટલ નંબર ઓફ જીવ. ટોટલ નંબર ઓફ જીવ કરતા ક્વોન્ટિટીમાં મનુષ્ય બહુ જ ઓછા છે. ટોટલ નંબર તો અનંત છે અને મનુષ્ય સંખ્યાત છે, વચમાં અસંખ્યાતનો અવડી મોટી રેન્જ પણ વહી ગઈ, સમજે? એટલે 1/∞ કરો તો કેટલા આવે? ઓલમોસ્ટ 0 થાય ને, બસ એના જેવું છે. લોકો એરિયા વાઇઝ પણ આકાશનો ખાલી સાવ અસંખ્યાતનો ભાગ, એટલામાં જ મનુષ્ય છે. એમ કરીને મનુષ્ય પદ મળવું બહુ અઘરું છે, બરાબર. અને આ જે શાસ્ત્ર સ્વાધ્યાય આદિ આપણે કરીએ છીએ એની મુખ્યતા મનુષ્યમાં જ છે, બીજે ક્યાંય એવું થઈ શકતું નથી. તો અહીંયા શું કહે છે કે ચેતીજાને કાલ વૃથા ન ગમો. તો આપણે કરવું શું? પણ કાલ વૃથા નહીં ગમો એટલે કરવું શું? હા, સી નીચેના ક્લાસમાં તો આપણે જરા એડવાન્સ વાત કરી હતી લાસ્ટ ટાઈમ, થોડા ઓડિયન્સ ઈ રીતે હતું એટલે, તો ત્યાં મુખ્યતા છે એની બતાવી કે ભેદ જ્ઞાન કરો ને તત્વ વિચાર કરો. આપણે બધા અહીંયા પ્રાથમિક ભૂમિકામાં છે ને, તો પ્રાથમિક ભૂમિકામાં કરવું શું? ભેદ જ્ઞાનને કલ્ટિવેટ કરવા માટે સૌથી પહેલા શાસ્ત્ર સ્વાધ્યાય, સૌથી પહેલા આપણા ડેઈલી જીવનમાંથી, જે આપણે એટલા બિઝી થઈ ગયા છે તો અમુક આપણે એમ કહે ને કે થોડું વધારે એફિશિયન્ટ બનાવે આપણે ડે ટુ ડે ને, કેટલા અમુક ટીવી સિરિયલ કે કાંઈ જોવામાં સાવ ફાલતુમાં આપણે ટાઈમ આપણો ગમાવી દઈએ છીએ, એના કરતા એમાં કટ ડાઉન કરીને થોડું થોડું વધારે સ્વાધ્યાય કરતા રહીએ. સી, આઈ ડોન્ટ વોન્ટ એવરીબડી ટુ કમ હિયર વન્સ અ વીક, અને વન્સ અ વીક આ થોડું એક બુસ્ટર ડોઝ જેવું મળે, 1 કલાક આપણે ક્લાસમાં બેઠા પાઠ કરાવે. ઇટ શુડ બી એન એવરી ડે એક્સરસાઇઝ ફોર અસ, સેલ્ફ સ્ટડી. જૈન ધર્મ એ સેલ્ફ સ્ટડીની વસ્તુ છે, કોઈ માટે આમાં ડિપેન્ડન્સની જરૂરત જ નથી. અને ડિપેન્ડન્સ જો તો બી કરવી પડતી હોય તો ગુરુદેવશ્રીના આટલા બધા પ્રવચનો કોઈના પર ડિપેન્ડન્ટ રહેવાની જરૂર. There are so many books. જે બુક પ્રાથમિક બુક છે એટલે આપણને એવું એવું પણ ન લાગે કે આ વાંચીને મને નહીં સમજાય, ડાયરેક્ટલી મને નહીં સમજાય. જે રીતના જો આપણું સાવ બેઝિક લેવલ હોય, જો સાવ બેઝિક લેવલ હોય તો સૌથી એલિમેન્ટરી બુક જેવી રીતના જૈન તત્વ પરિચય છે, અથવા બાલબોધની પાઠમાળાઓ છે, અથવા જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળાથી શરૂ કરો તો બેસ્ટ. સમજાય છે? આ બધી બહુ બેઝિક બુક. એનાથી પછી એડવાન્સ આપણે જવું હોય તો છ ધાડા જેવી બુક્સ આવે છે. એનાથી હજી આગળ જવું હોય તો મોક્ષમાર્ગ પ્રકાશક. આ બધી એવી બુક્સ છે ને કે જે આપણી લેંગ્વેજમાં લખેલી છે અને એઝ ઇફ કે આપણી સાથે કન્વર્સેશન કરતા હોય ને એવું જ લાગે. તો આપણે આપણા જે એક્સપિરિયન્સીસ ડે ટુ ડે લાઈફમાં ફીલ કરતા હોય જાણે એ જ લખી નાખ્યા હોય ને શાસ્ત્રોમાં, એવું આપણને લાગે. તો એ વાંચીને આપણને શું કહેવા માંગે છે જૈન ધર્મમાં, કેવી રીતના જીવને ઓળખવાનો છે, કેવી એની ક્વોલિટી છે, એ બધું આપણને પોઈન્ટ વધારે ક્લિયર થતા જાય. અને જેમ જેમ એ ક્લિયર થતા જાય તો પછી આપણને ભેદ વિજ્ઞાન કરવાનું થોડું સહેલું પડે. સહેલું પડે એટલે થોડી કળા એની આવડે, એની કેવી રીતના એને એબિલિટી ડેવલપ કરવી પડશે ને કે કેવી રીતના ભેદ વિજ્ઞાન કરવું. તો એના માટે થઈને શાસ્ત્ર સ્વાધ્યાય બહુ જ જરૂરી છે. બોલો, કેટલા લોકો ઘરે પોતાની રીતે સ્વાધ્યાય કરે છે? પ્રવચન સાંભળ્યું છે, ચલો વેરી ગુડ, કઈક તો કરો છો ને, વેરી ગુડ. આ કરવું બહુ જરૂરી છે. આપણા ડે ટુ ડે લાઈફમાંથી થોડોક ટાઈમ કાઢો, 10-15 મિનિટ એવરી ડે રેગ્યુલરલી, અને આવી રીતના થોડું થોડું વાંચતા જઈએ ને તો એનાથી આપણને ઓટોમેટિકલી ઇન્ટરેસ્ટ વધારે આવશે. ઇન્ટરેસ્ટ વધારે આવશે તો પછી આપણે એને વધારે ને વધારે વાંચતા થશે. પછી કેવું નહીં પડે કે 15 મિનિટથી અડધો કલાક કરો, અડધો કલાકથી એક કલાક કરો, એ ઓટોમેટિકલી થશે. પણ શરૂઆતમાં થોડોક ટાઈમ તો કાઢવો જ પડશે. એના વગર જો આપણે કઈ વાંચશું જ નહીં. આપણે કહ્યું 2-3 ક્લાસ પહેલા પાઠશાળામાં ચર્ચા થઈ હતી નીચે કે ભાઈ અમારે કરવું હતું, તમે પાઠશાળામાં, અમે તો અઠવાડિયામાં 1 જ કલાક ભણીએ છીએ, તો તમે પાઠશાળામાં થોડો 5-10 મિનિટ એવો ટાઈમ રાખો જ્યાં તમે પહેલા શીખાડો, પછી અમે એના ઉપર વિચાર કરીએ. એમ વિચાર નથી થતા, એમ વિજ્ઞાન થતું જ નથી. સમજાય છે? હા, આપણે જેમ જેમ વાંચતા થઈએ અને ક્લાસ પૂરો થાય પછી અહીંયાથી ઘરે જતા જતા હાથ પગ ચાલે છે, મગજ શું કરે છે? મગજ શું કરે છે ત્યારે? મગજ આના પર વિચાર કરે છે. સમજાય છે? તો અહીંયાથી રિક્ષામાં ગયા કે ચાલતા ગયા ત્યારે પણ આપણા વિચારો ચાલુ જ છે, અને ત્યારે તત્વજ્ઞાનના ભેદ વિજ્ઞાનના વિચારો થવા જોઈએ. તો એના માટે તેને પ્રેક્ટિસ ડેવલપ કરવી પડે. સમજાય છે? ચાલો આગળ. આપણે અહીંયા ભાવાર્થમાં આવીએ છીએ. આ સમ્યક દર્શન જ મોક્ષરૂપી મહેલમાં ચડવાને માટે પહેલું પગથિયું છે. આ વિના જ્ઞાન અને ચારિત્ર સમ્યકપણાને પામતા નથી. આપણે જોઈ લીધું ઘણી બધી વાર આગળ જઈએ, એટલે કે જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી જ્ઞાન અને જ્ઞાન તે મિથ્યા જ્ઞાન અને ચારિત્ર તે મિથ્યા ચારિત્ર કહેવાય છે. સમ્યક જ્ઞાનને સમ્યક ચારિત્ર કહેવાતા નથી. માટે દરેક આત્મહિતેચ્છુએ, આત્મહિતેચ્છુ એટલે શું? કે દરેક જીવ જેને સુખી થવાની ઈચ્છા હોય એણે આવું પવિત્ર સમ્યક દર્શન અવશ્ય ધારણ કરવું જોઈએ. પંડિત દોલતરામજી પોતાના આત્માને સંબોધીને કહે છે, હે વિવેકી આત્મા, તું આવા પવિત્ર સમ્યક દર્શનના સ્વરૂપને જાતે સાંભળીને, બીજા જો ફર્સ્ટ પહેલા તો જાતે સાંભળીને કે પોતે સાંભળ, કોઈ બીજા કંઈ કહેતા હોય એનાથી, અથવા વાંચીને, સાંભળીને એમાં વાંચીને આવી જવું, ઓર બીજા અનુભવી જ્ઞાની પાસેથી પ્રાપ્ત કરવામાં સાવધાન થાય. કે આજે બીજા અનુભવી જે જીવો થઈ ગયા છે, ગુરુદેવશ્રી છે, બેનશ્રીબેન છે, એ લોકો આપણને કંઈ કહેવા માંગે છે તો દેર ઇઝ સમ હિડન મિનિંગ બિહાઇન્ડ ઇટ. જેવી રીતના વેન આઈ એમ સ્પીકિંગ ધીસ, તો મને તો આ ગાથાનો પૂરો મિનિંગ મારા માઇન્ડમાં છે ને. ઇવન તો આઈ મે નોટ બી એબલ ટુ સે એવરીથિંગ ઇન વન વર્ડ, આઈ હેવ ટુ સે ઇટ વન આફ્ટર ધી અધર. એવી રીતે જે બધા જ્ઞાનીઓ થઈ ગયા, એમના જ્ઞાનમાં તો આખું ક્લિયર સ્વરૂપ છે ને. હવે વી વિશ કે એવું કોઈ મેકેનિઝમ હોત કે અહીંયાથી યુએસબીથી આપણા માઇન્ડમાં ટ્રાન્સફર કરી દીધું, પણ એવું તો થતું નથી. તો એમણે એક્સપ્લેન તો વર્ડ બાય વર્ડ કરવું પડશે. તો એ જે એક્સપ્લેન કરે છે એ સાંભળીને આપણા એમના ભાવોમાં શું છે એ પકડવાનું છે આપણે, સમજાય ને? તો એ બીજા જ્ઞાનીઓ પાસેથી, બીજા અનુભવી જ્ઞાની પાસે પ્રાપ્ત કરવામાં સાવધાન થા. તારા અમૂલ્ય મનુષ્ય જીવનને ફોગટ ના ગુમાવો. આ જન્મમાં જ જો સમ્યક્ત્વ પ્રાપ્ત ન કરી શક્યો તો પછી મનુષ્ય પર્યાય વગેરે સારા યોગ ફરી ફરી પ્રાપ્ત થવા પ્રાપ્ત થતા નથી. મારે બીજી પણ એક વસ્તુ કહેવી છે. જો આમ તો આપણે કહીએ ને સમ્યક દર્શન ચારે ગતિમાં થઈ શકે, બરાબર? ધ્યાનથી સાંભળો, સમ્યક દર્શન ચારે ગતિમાં થઈ શકે. અત્યારે આપણે મનુષ્ય છે, બરાબર? એવી કોઈ તીવ્ર વેદના કે કઈ છે આપણને? વી આર રિલેટિવલી વેલ ટુ ડુ, શાંતિપૂર્વક છે. એવા કોઈ તીવ્ર દુઃખો આપણને, ભલે અમુક જે રોગો શરીરમાં છે દરેકને અલગ અલગ હશે. કોઈને માઇગ્રેન નો પ્રોબ્લેમ છે, કોઈને શરદી થાય છે, કોઈને ઉધરસ થાય છે, કોઈને શ્વાસ ચડે, જેને જે પ્રોબ્લેમ હોય. પણ એવા કઈ તીવ્ર દુઃખો નથી જેવા એક્સપિરિયન્સ નરકોમાં હોય છે, બરાબર? જો આવા મંદ દુઃખોમાં આપણે સમ્યક દર્શન નો પુરુષાર્થ નહીં કરી શકીએ તો તીવ્ર દુઃખોમાં કેવી રીતે કરી શકીએ? સમજાય ને? અત્યારના જે આપણા એમ કહે ને કે જેને ફેમિલીમાં બહુ પ્રોબ્લેમ્સ હોય, ઘરમાં બહુ કંકાસ થતા હોય, કે એને જોબમાં બહુ પ્રોબ્લેમ્સ હોય, કે પૈસાની કમી હોય કે કાંઈ હોય, તો એને ક્યાંય શાંતિ ન મળે. અને જેને આવી તકલીફ નથી એને એને શાંતિ મળી શકે છે જો જોઈએ તો. પણ જો પોતાની જાતે જ બધે ખાકા ખોડા મારી ડિસ્ટ્રોય કરે તો કોઈ કઈ ના કરી શકે. એવી રીતે અહીંયા મનુષ્ય ગતિમાં આવા મંદ હમણાં આપણા સંયોગો છે, જો એમાં પુરુષાર્થ નહીં કરી શકીએ તો પછી કેવી રીતના કરશું? સેકન્ડ પોઈન્ટ, કે જેવી રીતના અત્યારના આપણી પાસે લિમિટેડ સંયોગો છે, બરાબર? આપણી પાસે લિમિટેડ સંયોગો છે. એકાદ વ્યવસ્થિત ઘર છે, એકાદ વ્યવસ્થિત ગાડી હોય, હોય ન હોય, બરાબર? ખાવા પીવા માટે ડિસન્ટ વસ્તુઓ છે, પહેરવા માટે કપડાં આદિ છે. હવે લિમિટેડ સંયોગોને પણ આપણે એમાંથી ધ્યાન હટાવીને આત્મા ઉપર ધ્યાન નથી લાવી શકતા. તો જો દેવગતિમાં ગયા તો ત્યાં તો ભોગોની કઈ કમી જ નથી. ફરવા માટેના સ્થાન ઘણા છે, કેમ કે હવે આપણા પાવર્સ બહુ વધારે છે, આપણે ઉડીને ગમે ત્યાં જઈ શકીએ, બરાબર? તો નંદનવનમાં જઈએ, પંચમેર ઉપર જઈએ, નંદીશ્વરમાં જઈએ, ફરવા માટેના સ્થાન બહુ વધી ગયા. પછી શારીરિક રોગો કે કઈ તકલીફ નથી, તો આપણને વિતરાગ આમ વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે કઈ સાધન જ નથી. કઈ ભૂખ લાગતી નથી, કઈ રોગો થતા નથી, શરીર હંમેશા સુંદર હોય છે, યવાન હોય છે, સમજાય છે? પછી કોઈ કમી નથી સંયોગોની. સ્ત્રીઓના ઢગલાઓ છે સાથે, સ્ત્રીઓને પુરુષોના ઢગલા છે, બે રીતે છે ને? તો જો અહીંયા આપણે આટલા લિમિટેડ સંયોગોથી આપણું ધ્યાન હટાવીને સમ્યક દર્શન કે આત્માને સમજવામાં પુરુષાર્થ નહીં કરીએ તો આગળ જઈને કેવી રીતના કરી શકીએ? સમજાય છે? એટલે મનુષ્ય ભાવ એક એવી જગ્યા છે જ્યાં એ સુખ અને દુઃખનું સૌ એવું બેલેન્સ છે કે બહુ દુઃખને કારણે જીવ સાવ આનાથી દૂર પણ નથી જતો, અને બહુ સુખને કારણે અગેન દુઃખ દૂર નથી જતો. એક એવી જગ્યા છે કે જ્યાં તમે પુરુષાર્થ કરીને આત્માની સાધના કરી શકો, બહુ ઇઝીલી કરી શકો. હવે જો અહીંયા નહીં કરીએ તો ક્યાં કરશો? સમજાય? એવી હાલત. એટલે અહીંયા આપણને વારે ઘડીએ કહે છે કે ભાઈ મનુષ્ય પર્યાય અને આવા યોગ ફરીથી પાછા નહીં મળે. તો અહીંયા આપણી ત્રીજી ઢાળ પૂરી થાય છે. હવે આમાં ત્રીજી ઢાળમાં પાછળ થી દરેક ઢાળમાં પાછળ બે ત્રણ સેક્શન જોઈ છે. એક છે ત્રીજી ઢાળનો સારાંશ. એ દરેક ઢાળમાં આવી રીતના સારાંશ એટલે સમરી. ઇફ સમબડી વોન્ટ ટુ રીડ ક્વિકલી, તો આ સમરીમાં બે પેજમાં જ બધું કહી દેવામાં આવે છે. એટલે બે પેજની જ છે. એના પછી છે ત્રીજી ઢાળનો ભેદ સંગ્રહ, અને એની સામેના પેજ પર ત્રીજી ઢાળનો લક્ષણ સંગ્રહ. આ બધું કોમન છે, દરેક ઢાળમાં હોય છે. આ લક્ષણ સંગ્રહ છે ને એક ગ્લોસરી છે. બધા જે વર્ડ જેવા જે બધા વર્ડ્સ હોય, જે ડિફિકલ્ટ વર્ડ છે, એના મીનિંગ લખેલા હોય, તો એ ત્રણ ચાર પેજ જેવું હશે. અને ભેદ સંગ્રહ જે છે ને એમાં ભેદ પ્રભેદ બતાવ્યા હોય, કે સપોઝ કોઈ એક વર્ડ હોય કર્મ, તો કર્મ ના બે પ્રભેદ કેટલા? તો ત્રણ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, ન કર્મ. પછી દ્રવ્ય કર્મ ના આઠ, એવી રીતના. તો એ ભેદ સંગ્રહમાં બતાવેલું હોય છે, બરાબર. અને આના પછી જો આપણે આગળ જઈએ તો અંતર પ્રદર્શન કરીને આવે છે. આ અંતર પ્રદર્શન એટલે શું? કે આમાં કઈક વસ્તુ તો કીધી છે, પણ એનાથી એડવાન્સ થોડું પોતાના ભાવો એમને કઈક આવ્યા હોય તો એ લખી નાખ્યા હોય. જેવી રીતના જો અહિયાં આપણને આગળ તો અનાયતન કીધું ને મૂર્તા કહી દીધું, તો અનાયતન માં છ પ્રકારના અનાયતન, કુદેવ, કુગુરુ, કુધર્મ અને એના સેવકો, કુદેવ સેવક, કુધર્મ સેવક, કુગુરુ સેવક. અને મૂર્તામાં પણ કુદેવ, કુધર્મ ને એ કીધું ને, સોરી, દેવ મૂર્તા, ગુરુ મૂર્તા ને ધર્મ મૂર્તા. તો અહિયાં એમાં વધારે ડિટેલ કહે છે. જેવી રીતના જો અનાયતન માં કુદેવ વગેરે ની પ્રશંસા કરવામાં આવે છે, પણ મૂર્તામાં તેમની સેવા, પૂજા, વિનય આદિ. એટલે મૂર્તા ઇઝ લિટલ એક્સટેન્ડ, થોડું વધારે પડતું છે એક્સટેન્ડેડ ઓફ અનાયતન. સમજાય છે? આવા જે કઈક સૂક્ષ્મ મીનિંગ અહિયાં વધારે કહેવામાં આવે છે. અને એના પછી ત્રીજી ઢાળની પ્રશ્નાવલી. પ્રશ્નાવલીમાં અમુક ક્વેશ્ચન આન્સર જે આપણી પ્રેક્ટિસ માટે એમણે લખીને આપ્યા છે, બરાબર. આટલી આ વસ્તુઓ દરેક ઢાળમાં કોમન હોય છે. હવે જનરલી આપણે આટલું એક્સટેન્સિવલી આખી ઢાળ ભણ્યા હોય એટલે આમાં બહુ ડિટેલમાં જતા નથી. આજનો ક્લાસ આપણે રાખ્યો છે, હાફ એન આવરમાં આપણે જેટલું થશે એટલું કરશું, બાકીનું બધું સેલ્ફ રીડિંગ છે. સમજાય છે? તો બિફોર આઈ ગો ઇન ટુ ધીસ, લેટ હેવ સમ ટાઈમ જયારે આપણે આમ જ ચર્ચા કરીએ કે તમને ત્રીજી ઢાળ આખીનો વિચાર કરી જુઓ, જે કઈ યાદ હોય, જેટલું કઈક સમજાવો, એમાં કઈ ક્વેશ્ચન હોય તો આપણે એની ચર્ચા કરીએ, નહીં તો પછી આપણે આને ડિટેલમાં જશું. ઓકે, એમ કરે, ચાલો એમ કરીએ. તો સારાંશ વાંચીએ છે, સમરી, પેજ નંબર 90. જો શરૂઆત ક્યાંથી કરી? પહેલી ગાથાથી શરૂઆત કરી હતી કે જે જીવને સુખી થવું હોય તો સુખ એવી જગ્યામાં છે જ્યાં આકુરતા ન હોય. અને એવી એવી જગ્યા કઈ છે? કે મોક્ષ છે. માટે જેને સુખી થવું હોય એને મોક્ષ માર્ગમાં લાગવું જોઈએ, બરાબર. આટલી વાત કરી હતી. પછી કીધું મોક્ષ માર્ગ એટલે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર. અને એનું બે પ્રકારે વર્ણન કરવામાં આવે છે, નિશ્ચય અને વ્યવહાર. જો એની જ અહીંયાથી શરૂઆત કરશે. આત્માનું કલ્યાણ સુખ પ્રાપ્ત કરવામાં છે, બરાબર. આકુરતા, આકુરતા એટલે શું? આપણે અંદરથી ચિંતા થાય છે, કઈ ક્લેશ થાય છે, કઈ દુઃખ થાય છે, કોઈ બી પ્રકારની અનઇઝીનેસ આપણા હૃદયમાં જે હોય છે એને આકુરતા કહેવાય. તો એવી આકુરતાનું મટી જવું અને હવે બધી જ રીતે નિર્વિકલ્પ એટલે બધી જ રીતે શાંતિમાં હોવું એને સાચું સુખ કહેવાય છે. તો એને મટી જવું તે સાચું સુખ છે, બરાબર. આવું સાચું સુખ એ મોક્ષ જ સાચું સુખ છે. એટલા માટે દરેક આત્મ ઇચ્છુએ મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. જો સાથે થોડું કોરિલેટ કરતા થઈએ ગાથાઓ સાથે, એક હાથ અહીંયા રાખજો ને એક હાથ અહીંયા રાખજો તો કોરિલેટ થશે. જો પેજ નંબર 55 પહેલી ગાથા મળી બધાને, જો આત્મ કો હિત હે સુખ તો સુખ આકુલતા બિન કહીએ, આકુલતા શિવ માહી ન તાતે, ન તાતે શિવ મગ લાગ્યો છે. આટલું આપણું ફર્સ્ટ પેરેગ્રાફમાં વર્ણન આવ્યું. હવે નીચે સમ્યક દર્શન જ્ઞાન ચરણ શિવ મગ તો દ્વિવિધ વિચારો, જો સત્યારત તો નિશ્ચય, કારણ તો વ્યવહાર, બરાબર. હવે એ સેકન્ડ પેરેગ્રાફમાં આવશે. આ બાજુ આવી જાઓ પાછળ. નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેની એકતા જ મોક્ષ માર્ગ કહેવાય છે. તેનું કથન બે પ્રકારે છે. નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર તો ખરેખર મોક્ષ માર્ગ છે. અને વ્યવહાર, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ મોક્ષ માર્ગ નથી, ખરેખર તો બંધ માર્ગ છે. પણ નિશ્ચય મોક્ષ માર્ગમાં સહચર હોવાથી તેને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય છે, અથવા ઓલાનું કારણ પણ કહેવાય છે. કે નિશ્ચયનું કારણ વ્યવહાર છે એમ કહેવાય છે, બરાબર. આટલો આપણે પહેલી ગાથા થઈ. હવે સેકન્ડ ગાથા આવે છે. જો સેકન્ડ ગાથા પેજ નંબર 58 હા, જો પેજ નંબર 58 પર સેકન્ડ ગાથા, અહિયાં વાત છે નહીં આવે છે, તમને દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચય થી શું છે એની વાત આવે બરાબર. પર દ્રવ્ય થી ભિન્ન પોતાના આત્માને શ્રદ્ધા કરવી સમ્યક દર્શન, પોતાના આત્માને જાણવું એ સમ્યક જ્ઞાન, અને એમાં જ લીન રહી જવું એ સમ્યક ચારિત્ર. જો અહીંયા આવી જાઓ પાછા થર્ડ પેરેગ્રાફ પેજ 90, આત્માનું પર દ્રવ્ય થી ભિન્નપણાનું યથાર્થ શ્રદ્ધાંતે નિશ્ચય સમ્યક દર્શન, અને તે આત્માનું પરદ્રવ્ય થી ભિન્નપણાનું યથાર્થ જ્ઞાન કે સમ્યક જ્ઞાન છે. પરદ્રવ્યનું આલંબન છોડીને આત્મ સ્વરૂપમાં લીન થવું તે નિશ્ચય સમ્યક ચારિત્ર છે. આ વર્ડ થોડા ડિફિકલ્ટ લાગે ને આમ કોર ગુજરાતી, આલંબન એટલે શું? આપણે ઘણી વાર એક ક્વેશ્ચન થાય, આ પરદ્રવ્યનું શ્રદ્ધાન, પરદ્રવ્ય થી ભિન્નપણાનું શ્રદ્ધાન, અથવા ઘણી વાર એમ કે ને કે આત્માનું લક્ષ કરીને સમ્યક દર્શન પ્રાપ્ત, આનો શું મતલબ? આ લક્ષ કરીને એટલે શું? ધ્યાનમાં રાખીને એટલે હું આ જ છું એવું પોતાની જાતનો એના પર વજન મૂકી રહ્યો, ખાલી ઉપયોગ નહીં. ઉપયોગ એ આપણા પ્રગટ જ્ઞાનની અવસ્થા છે. હવે આપણે તો અત્યારના છદ્મસ્થ છે, ઉપયોગ તો કેવડીને આત્મા ઉપર રહે છે કન્ટિન્યુઅસલી. ઉપયોગાત્મક તો કેવડી છે, મુનિરાજને પણ ઉપયોગ અંતરમુહૂર્ત માટે રહે છે અને વળી પાછા બહાર આવે, એ તો શુદ્ધ ઉપયોગ છે. પણ અહિયાં તો જે અંદર શ્રદ્ધા જે છે એ પરિણતિની વાત છે કે આ હું આ જ છું એવું છે વજન. જે રીતના કે મારું નામ સોમિલ છે તો મને ઉપયોગમાં વારે ઘડી યાદ નથી કરવું પડતું, યાદ તો હું ક્યારેક એકાદ વાર કરું છું, પણ અંદર ભાવનામાં, અંદર સબકોન્શિયસ માઇન્ડમાં પડ્યું છે ને કે આ મારું નામ છે, ધારણામાં બેસેલું છે. એને કહેવાય એ બદલીને હવે હું આત્મા છું એવું બેસાડવું, એનું નામ સમ્યક દર્શન. જેવી રીતના કે આપણા ઓલું બધું ડિટેક્ટિવ સિરિયલ આપણે જોઈએ ને ક્યારેક, તો આપણા બધા ઓલા સાથે સાથે જોઈએ, એમાં કોઈ એક જણ પર્સન સારું ન હોય, સપોઝ આપણા ફ્રેન્ડ સર્કલમાં જ કોઈ એક સારું ન હોય. આપણે અત્યારના વી ડોન્ટ નો કે એક સારું નથી, પણ વી આર ઓલ ગુડ ફ્રેન્ડ. પણ આપણી જે વાતો છે, બિઝનેસ પ્લાન, જે પાર્ટનર્સ હોય, સપોઝ ચાર પાર્ટનર છે, બિઝનેસ પ્લાન બનાવે છે, પણ એમાંથી એક પાર્ટનર લીક કરી નાખે છે એમ સમજો બરાબર. હવે આપણને ખબર નથી તો આપણે ઇન્વેસ્ટિગેટ કરવાનું કે કોણ લીક કરે છે. તો કોઈ બહારનો ખબરી હોય આપણને કહે કે ભાઈ ઓલો પર્સન છે ને એ લીક કરે છે, તો આપણને પહેલા વિશ્વાસ ન બેસે, ના ના એવું કઈ થોડી હોય, એ તો બહુ સારો ફ્રેન્ડ છે ને અમે સાથે મળીને આટલા નાનપણથી આમ થયા છે ને તેમ થયા છે ને, તો એક ઇનિશિયલ ઇન્ફોર્મેશન મળી. એવી રીતના અહીંયા ઇનિશિયલ ઇન્ફોર્મેશન મળી કે ભાઈ જીવ નામનો કોઈ પદાર્થ છે, એનામાં જ્ઞાન આદિ છે, તો પહેલા આપણને અંદરની, આપણા અંતરની અવાજ એવા, ના 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 હું તો શરીર છું, શું વાત કરે, એવું જીવ હું નથી, સમજાય. પછી આપણને એ વાત ખબર પડી એટલે આપણે એના પર વિચારતા થયા અને એવિડન્સીસ ભેગા કરતા થયા કે આ જો લીક વસ્તુ થઈ ત્યારે એ ઇન્ફોર્મેશનનો એક્સેસ કોને કોને હતું, તો એ ટાઈમમાં ત્યાં કોણ કોણ હતું, એવા અલગ અલગ એવિડન્સથી આપણે વિચાર કરી કરીને અથવા એના પર વધારે ઇન્વેસ્ટિગેશન કરીને આપણે પ્રૂવ કરીએ છીએ કે ના ભાઈ આણે જ લીક કર્યું બરાબર. એવી જ રીતે આ જે આપણને ઇન્ફોર્મેશન મળી એના ઉપર વિચાર કરી કરીને તેના જો આ જ્ઞાન કીધું છે તો જ્ઞાનમાં આવી ક્વોલિટીઝ છે અને હું મારી જાતને કોની સાથે એસોસિએટ કરું છું, એવું વિચાર કરી કરીને ઇન્વેસ્ટિગેશન કરીને અંતરમાં બેસાડવું કે ના હું જીવ જ છું, એ આખી એક્ટિવિટી છે. અને જયારે હું જીવ છું એવી શ્રદ્ધા આવે તો એને સમ્યક દર્શન કહેવાય. આખી એક્ટિવિટી જે આપણે માઇન્ડમાં કરીને એને એમ કહેવાય કે આત્માનું લક્ષ્ય કર્યું, અથવા તો ભિન્નપણું, પરદ્રવ્યથી ભિન્નપણું કર્યું, સમજાય છે. હવે એકવાર આત્મા ઉપર આપણું ધ્યાન ગયું અને એમ નક્કી થયું કે ના હું જીવ છું, તો હવે ધીરે ધીરે ઓટોમેટિકલી પર વસ્તુથી છૂટો પડતો જાય છે. એને એમ કહેવાય કે હવે આત્માનું આલંબન લઈને પર વસ્તુ છોડે છે, સમજાય છે. આ ગુજરાતી શબ્દ હવે જેને સમજાતા હોય એને તો આ મિનિંગ બહુ ઇઝીલી પકડાય છે, પણ હવે આ આપણે હવે બધા ઇંગ્લિશ મીડિયમ વાળા થઈ ગયા તો ગુજરાતી ન પકડાય તો અઘરું પડે છે. બાકી મેસેજ બહુ સિમ્પલ છે, સમજાય. ચાલો આગળ વધી, આ સમ્યક ચારિત્ર છે. આ તો નિશ્ચયની વાત થઈ બરાબર, એટલે સેકન્ડ ગાથા આપણી પતી ગઈ. હવે આગળ થર્ડ ગાથાથી લઈને સાત તત્વની વાત આવે છે ને આખી, તો થર્ડ થી લગભગ 11th સુધી સાત તત્વની વાત આવે, નહીં થર્ડ ગાથાથી 10th સુધી સાત તત્વની વાત આવે છે બરાબર. જીવ માં ત્રણ બહિરાત્મા અંતરાત્મા પરમાત્મા, અજીવ માં પાંચ દ્રવ્ય, પૂજ્ય ધર્મ અધર્મ આકાશ કાળ, આશ્રવ બંધ, એમાં બોટ નું એક્ઝામ્પલ ને બધું, એ હવે બધું અહિયાં આવશે જો વાંચીએ. તથા સાતે તત્વ નું જેમ છે તેમ ભેદરૂપ, અહિયાં ભેદરૂપ વર્ડ કીધો ને, ભેદરૂપ અટળ શ્રદ્ધાન કરવું તે વ્યવહાર સમ્યક દર્શન કહેવાય છે. એટલે એક એક ને પકડીને સમજવું એ વ્યવહાર સમ્યક દર્શન છે, પણ એક એક ને પકડીને સમજ્યા અને પછી જે આખી આખી સમરી કાઢી ને આપણે, એ પછી નિશ્ચય સમ્યક દર્શન. ઓકે ચાલો આગળ. જો કે સાતે તત્વના ભેદ ની અટળ શ્રદ્ધા તે શુભ રાગ છે, તેથી તે ખરેખર સમ્યક દર્શન નથી, પણ નીચલી દશામાં ચોથા પાંચમા છઠ્ઠા ગુણસ્થાનમાં નિશ્ચય સંકિત ની સાથે સહચર હોવાથી તેને વ્યવહાર કહેવામાં આવે છે. બરાબર. હવે એના પછી આગળ અગિયારમી ગાથા ને ઓનવર્ડ. આઠ મધ, ત્રણ મૂર્તા અને છ અનાયતન તથા શંકા આદિ આઠ દોષ એ 25 સમ્યક્તો ના દોષ છે, તથા નિશંકિત વગેરે 8 એ સમ્યક્તો ના 8 અંગ છે અથવા ગુણ છે. એને સારી રીતે જાણીને દોષો ને ત્યાગ કરવા અને ગુણો ને ગ્રહણ કરવું જોઈએ. બરાબર. આ આપણી કઈ થઈ ગઈ? 11-14 સુધીની ગાથાઓ થઈ ગઈ. હવે 15મી ગાથા. જે વિવેકી જીવ નિશ્ચય સમ્યક્તો ને ધારણ કરે છે તેને કમજોરી છે ત્યાં સુધી પુરુષાર્થ ની મંદતા ના કારણે, જો કે જરા પણ સંયમ હોતો નથી તો પણ ઇન્દ્રાદિક વગેરે દ્વારા પૂજાય છે. ત્રણ લોક અને ત્રણ કાળ માં નિશ્ચય સમ્યક તો સમાન સુખકારી બીજી કોઈ વસ્તુ નથી. બધા ધર્મો નું મૂળ એટલે કે સાર અને મોક્ષ માર્ગ નું પહેલું પગથિયું એ સમ્યકત્વ જ છે. તેના વિના જ્ઞાન અને ચારિત્ર સમ્યકપણું પામતા નથી, માટે મિથ્યાત્વ કહેવાય છે, મિથ્યા કહેવાય છે. બરાબર. આ 17મી ગાથા સુધીની પહેલી બે લાઈન સુધી બધું થઈ ગયું. હવે છેલ્લો પેરેગ્રાફ. આયુષ્ય નો બંધ થયા પહેલા, અરે સોરી, આ વચમાં એક ગાથા રહી ગઈ હતી કે ક્યાં ક્યાં ઉત્પન્ન થતા નથી એનું હવે વર્ણન કરે છે. આયુષ્ય નો બંધ થયા પહેલા સમ્યક્ત્વ ધારણ કરનાર જીવ મરણ પામ્યા પછી બીજા ભવમાં નારકી, જ્યોતિષ, વ્યંતર, ભવનવાસી, નપુંસક, સ્ત્રી, સાવત, વિકલત્રય, પશુ, હિનાંગ, નીચકુળ વાળો, અલ્પ આયુ અને દરિદ્રી થતો નથી. મનુષ્ય અને તિર્યંશ સમ્યક દ્રષ્ટિ મળીને વૈમાનિક દેવજ થાય છે, અને દેવ અને નારકી સમ્યક દ્રષ્ટિ મળીને કર્મભૂમિમાં ઉત્તમ ક્ષેત્રે મનુષ્ય જ થાય છે. આપણે જો બે રીતે જોયું તો યાદ હોય તો કે સમ્યક દર્શન પહેલા થઈ ગયું અને પછી જો આયુષ્ય બાંધે તો નિયમથી કાં તો વૈમાનિક દેવ થાય અથવા કર્મભૂમિનો મનુષ્ય થાય. આ બે જ ઓપ્શન છે. બરાબર. હવે જો મનુષ્ય અને તિર્યંશ હોય તો દેવ થાય, અને દેવ અને નારકી હોય તો મનુષ્ય. બરાબર. પણ જો પહેલા આયુષ્ય બંધાઈ ગયું હોય અને પછી સમ્યક દર્શન પ્રાપ્ત કરે તો એનું હવે આવશે. જો સમ્યક દર્શન થયા પહેલા 1 દેવ, 2 મનુષ્ય, 3 તિર્યંશ અને 4 નરક નું આયુષ્ય બંધાઈ ગયું હોય તો હવે રિસ્પેક્ટિવલી કહે છે આપણને 1, 2, 3, 4 કે મરીને વૈમાનિક દેવ, દેટ ઇઝ દેવમાં વૈમાનિક દેવ, મનુષ્યમાં ભોગભૂમિના મનુષ્ય, તિર્યંશમાં ભોગભૂમિનો તિર્યંશ અને નરકમાં પહેલી નરકનો નારકી થાય છે. આથી અધિક નીચેના સ્થાનોમાં જન્મતા નથી. આ પ્રમાણે નિશ્ચય સમ્યક દર્શનનો મહિમા અપાર છે. માટે દરેક આત્મહિતેચ્છુએ સત્શાસ્ત્રનો સ્વાધ્યાય, જો સૌથી પહેલા શું કીધું, સૌથી પહેલા સત્શાસ્ત્રનો સ્વાધ્યાય કરો. તમે વાંચશો તો તમને પહેલા બેઝિક કોન્સેપ્ટ આવશે, બેઝિક કોન્સેપ્ટ આવશે તો એના પર પછી તત્વ ચર્ચા કરો. સેકન્ડ સ્વાધ્યાય તત્વ ચર્ચા, સત્સમાગમ. આ સત્સમાગમ એટલે સાચા બરાબર લોકોનો સમાગમ, તથા યથાર્થ તત્વ વિચાર વડે. આ છેલ્લે તત્વ વિચાર આવે છે કે આ બધું કર્યા પછી જે તમને હવે કન્ટેન્ટ મળ્યું એના પર હવે તમે વિચાર કરો અને તમારી જાતને કન્ક્લુઝિવલી પ્રૂવ કરો. વડે નિશ્ચય સમ્યક દર્શન પ્રાપ્ત કરવું જોઈએ. કેમ કે જો આ મનુષ્ય પર્યાયમાં નિશ્ચય સમ્યક નિશ્ચય સંકેત ન પામ્યો તો પછી ફરીને મનુષ્ય પર્યાય પ્રાપ્તિ વગેરેનો સુયોગ મળવો કઠણ છે. સમજાય છે? આ થર્ડ ઝાલ નું આખું કોન્ટેન્ટ કેવી રીતના ફ્લો થાય છે સમજાય છે? બોલો આપણી પાસે 10-20 મિનિટ છે. પેલા તો કોઈના કોન્ટેન્ટ માં કઈ ક્વેશ્ચન થાય છે બોલો. હા ત્રીજી નરક ના હજી નથી ભાઈ, હજી એમને વાર છે. હા જો કોઈ પણ વાસુદેવ ને, હા એની પહેલા જયારે એમને વાસુદેવ પદ બાંધ્યું હોય તો એ નિયમથી પેલા ભાવલિંગી મુનિરાજ હોય ત્યારે જ બાંધી શકે. હા જો ત્રણ પદ જે છે ને, વાસુદેવ, પ્રતિ વાસુદેવ અને બલદેવ, એ ત્રણે પદ ભાવલિંગી મુનિ જ બાંધી શકે. હા પછી એવી રીતના પદ, તીર્થંકર પદ અને ચક્રવર્તી પદ એના માટે ભાવલિંગી હોવાની કન્ડિશન નથી, આ ત્રણ માટે છે. સમજાય? તો ત્યારે તમને દ્રષ્ટિ તો હતા જ, ભાવલિંગી હતા. પછી ક્યારેક તો વચમાં છૂટી ગયું હશે, હવે અત્યારના ત્રીજી નરકમાં છે એટલે છૂટી ગયું હશે, કદાચ પાછું પ્રાપ્ત કરી લીધું હોય. પછી તીર્થંકર પ્રકૃતિ હજી હમણાં નથી બાંધતા, પછી બાંધશે આવી. બોલ.
આપણા જે આત્મા હોય કેટલા પણ આપણે કાઉન્ટ નથી કરી શકતા,
બરાબર? ઓકે, 100 માંથી 2 ઇઝ 1 છે.
અઝ્યુમ
અઝ્યુમ યા યા.
આપણે પાંચમા આરામાં ડિગ્રેડ થઈ ગયા અને ધેરફોર આપણને એટલી ઓછી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે.
હા
બટ ઇફ યુ એડ ધ ફેક્ટ કે આજે હ્યુમન પોપ્યુલેશન છે એ તો ઇન્ક્રીઝ થઈ
રહ્યું
છે, ઇઝ ધેર અ
કોન્ટ્રાડિક્શન? ના ના, સી આપણે અત્યારના ભરત ક્ષેત્રમાં છે, બરાબર? ભરત ક્ષેત્રમાં અત્યારના આપણે કેટલા, 700 મિલિયન કે એવું સમથિંગ પોપ્યુલેશન છે, એટલું પણ. એના સિવાય બીજા ઘણા બધા મનુષ્ય ક્ષેત્ર છે, ત્યાં વિદેશ ક્ષેત્રમાં મનુષ્ય છે, આર્યખંડમાં મનુષ્ય છે, એવું કહેવામાં આવે છે એઝ આઈ રિમેમ્બર કરેક્ટલી કે ટોટલ સંખ્યા ઓફ મનુષ્ય ઇઝ 10^29 એઝ પર આપણા શાસ્ત્ર. તો 10^29 માં 10^7 અત્યારના આમ સમજો ને, 700 મિલિયન ઇઝ અબાઉટ 10^789 સમથિંગ, વિચ ઇઝ વેરી સ્મોલ. એટલે એમાં જે થોડા વધે ઘટે છે, ઇટ્સ મોર લાઈક અ ફ્લક્ચ્યુએશન. અને એવું કઈ એવું નિયમ નથી કે ભરત ક્ષેત્રમાં આટલા જ હોવા જોઈએ, ઇટ કેન ઇવન ઇન્ક્રીઝ ફર્ધર, નો પ્રોબ્લેમ. એવું ઉલટું કહેવામાં આવે છે કે અત્યારના તો જે હીન પરિણામ વાળા જીવો છે એની સંખ્યા વધશે જ. હીન એટલે જેના પરિણામ ઇઝ નોટ સો ગુડ, એની સંખ્યા વધશે એવું આપણા શાસ્ત્રોમાં જ આવે. નોટ બેડ બટ નોટ ગુડ, એવા એવા મનુષ્યની સંખ્યા વધશે. સો ઇટ ઇઝ નોટ અ કોન્ટ્રાડિક્શન
ટુ ગો ડાઉન.
નહીં, ઇટ વિલ ઇન્ક્રીઝ
હ્યુમન પોપ્યુલેશન બીકોઝ ધે આર નોટ સો ગુડ, રાઈટ? અને એટલે એ લોકોની બરાબર ગતિ નથી, તો શી દે ટુ ગો ટુ નરકિરિયન, સો વાય ઇઝ ધ હ્યુમન પોપ્યુલેશન ઇઝ ચેન્જિંગ?
ના ના, સી ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ, કે હ્યુમન પોપ્યુલેશન વિલ ઇન્ક્રીઝ બટ ઇન દેટ સ્મોલ વેરિએશન which is still much smaller than the total population.
Is the
total. એના કરતા આ તો ઓછું છે અને એમાં ઇન્ક્રીઝ થશે, કેમ કે અત્યારના જે પંચમકાળ છે એન્ડ ડિટિરિયોરેટિંગ ફર્ધર, તો આજે નરકોથી કે દેવોથી કે તિર્યંચોથી જે હીન પરિણામ વાળા મનુષ્ય થવાના હોય તો એ ક્યાં થશે? અહીંયા જ થશે ને, વિદેહમાં તો નહીં જાય કે ભોગભૂમિ આદિમાં તો નહીં જાય. તો ઉલટા અહીંયા ભરત આદિમાં જ એઝ વી ડિગ્રેડ તો હ્યુમન પોપ્યુલેશન વિલ ઇન્ક્રીઝ, એટલે ઇટ ઇઝ ઇન લાઈન વિથ વોટ ઇઝ હેપનિંગ.
ટોટલ પોપ્યુલેશન યુઝ દીધી બટ વિથ નોટ સો ગુડ પીપલ.
Not so good people. જેના હા હા એ થોડા ઘણા ઉપર નીચે આમાં થયા કરે. એટલે હવે આમ જુઓ, સપોઝ એઝ વી આર ડિટિરિયોરેટિંગ, બરાબર, તો એવું તો નથી કે જૈન પોપ્યુલેશન ઇઝ ઇન્ક્રીઝિંગ, રાઈટ? કેમ કે જૈન પોપ્યુલેશન ઇઝ, સપોઝ આપણે એમ કન્સિડર કરીએ કે આપણે બધા અહિંસક છે, થોડા સારા ભાવો વાળા છે. હવે આ જે ટેરરિસ્ટ ને બધા છે એ લોકોની સંખ્યા વધતી જાય છે. As you are deteriorating, all of these things will happen even further. કેમ કે એવા જ જીવો આજ આ પંચમ કાળમાં અને છઠ્ઠા કાળમાં ઉત્પન્ન થશે જેની મેન્ટાલિટી જગડાલું હશે. એટલે એવું નથી કે પંચમ કાળ ને છઠ્ઠા કાળ ને કારણે જીવો આમ કરે છે. આ જીવો જ એવા છે જેને કારણે આ કાળ ને હીન કાળ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, આજથી ઘણા વખત પહેલા જયારે ચોથો કાળ ચાલતો હતો, આદિનાથ ભગવાન નો ટાઈમ લે ને સપોઝ, તો એ ટાઈમમાં સમ્યક દર્શન આદિ પ્રાપ્ત કરવું તો એમ જાણે એનું કઈ ડિસ્કશન જ ના આવે. ઇટ ઇઝ લાઈક અઝ્યુમ કે આ જીવને તો સમ્યક દર્શન તો બહુ ઇઝીલી પ્રાપ્ત થઈ જશે. વાત તો ડાયરેક્ટ મુનિ અવસ્થાની આવે કે ભાઈ બસ આ દીક્ષા લઈને ગયા અને હમણાં એ મોક્ષ પ્રાપ્ત કરશે, સમજાય છે? વાત તો ડાયરેક્ટ જ આવે. હવે આજના ટાઈમમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે આટલી બધી વાતો ચર્ચા કરવામાં આવે છે. કેમ કે પુરુષાર્થ, જીવો હીન પુરુષાર્થી થયા. આપણે બધા બી બહુ હીન પુરુષાર્થી છે. કેમ કે આટલી બધી વાર સાંભળીએ છે, છતાંય આપણે અંદરથી એવો જે પુરુષાર્થ ઉપડવો જોઈએ એ થતું નથી. એ તો આવું જ ચાલશે. ના ના, સી વાઈ ટ્રાય ઇઝ નોટ ધ કરેક્ટ. ઓવરઓલ વેન વી આર સેઇંગ કે હજી આવું ડિટિરિયોરેટ થશે, દેટ ઇઝ મોર લાઈક એન ઓવરઓલ ડિસ્ક્રિપ્શન. અને ઓવરઓલમાં પણ સ્ટેટિસ્ટિકલ વેરિએશન હશે ને, તો વી કેન બી ધ વન ઓન ધી અપર સાઈડ ને કે આપણા પુરુષાર્થ સૌથી બેસ્ટ છે અમંગ ધ લોટ. અને આપણે સમ્યક દર્શન, એવું નથી કે સમ્યક દર્શન હમણાં પ્રાપ્ત નથી કરી શકતા, એ તો ફિફ્થ ના એન્ડ સુધી કરી શકાશે. સો વાય નોટ મેક અવર એફર્ટ અને ગેટ ઇટ, તો આપણા બી અનંત કાળ નો અંત આવી જાય ને. એટલે કરી શકાય છે. અને વસ્તુ એકચ્યુઅલી સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એક અમુક રાઈટ એ વસ્તુ કરેક્ટ. જો એ જ ને સૌથી ફંડામેન્ટલ વાત શું છે કે જીવે જીવને ઓળખવાનો, બરાબર. આ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું, સમ્યક દર્શન પ્રાપ્ત કરવું, એના પર બહુ હાર્પ શું કામ કરવામાં આવે છે? કેમ કે જીવે જીવને ઓળખવાની પ્રક્રિયાને, એ પ્રોસેસને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એમ કહેવાય. એકચ્યુઅલી કરવાનું શું છે? આપણે આપણી જાતને જ ઓળખવાનું, બસ કામ આટલું છે. એકચ્યુઅલી ઘણા પંડિતજી હોય ને એમ કે ભાઈ ચા બનાવવા કરતા સમ્યક દર્શન પ્રાપ્ત કરવું વધારે ઇઝી છે. કેમ કે ચા બનાવવામાં તો તમારે 3-4 ઇન્ગ્રેડિયન્ટ ભેગા કરવા પડે છે. ચા જોઈશે, દૂધ જોઈશે, સાકર જોઈશે, વોટએવર. મેરે સમ્યક દર્શન પ્રાપ્ત કરવામાં તો મારે જ મારી જ જાતને ઓળખવાનો છે. તો અને મારે મારી જાત માટે ઓલી ચા તો બજારમાંથી લાવવી પડે. અહીંયા તો ક્યાંય જવાનું બી નથી લાવવા માટે. ચા બનાવવા માટે તો કમસે કમ 5 મિનિટ એને ઉકાળવું પડે, તો 5 મિનિટ તો લાગે. એવો નિયમ છે કે ભાઈ આટલા ટાઈમની ઓછું તો નહીં જ બને. જયારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે તો ફ્રેક્શન ઓફ અ સેકન્ડ ઇઝ ઓલસો ઇનફ. અંતર મુહૂર્તમાં થઈ શકે એવું કહેવાય ને. એટલે વાત શું છે કે એકચ્યુઅલી જીવે જીવને ઓળખવાનું, પણ એ પ્રોસેસને સમ્યક દર્શન કહેવાય. હવે દર વખતે આવી રીતના ડિસ્કશનમાં જો એમ કહેવાય કે જીવે જીવને ઓળખવાનું, તો સામેવાળા કન્ફ્યુઝ થઈ જાય. એટલે એને ટર્મ આપી દીધું કે ભાઈ સમ્યક દર્શન પ્રાપ્ત કરો. પણ પ્રાપ્ત કરવાનો મતલબ શું? કે ભાઈ પોતાની જાતને સમજો, વસ્તુ એટલી. શું વાત કરતી હતી આપણે? આઈ ગોટ
ડાયરેક્ટ.
હા, તો એટલે ઇટ ઇઝ સ્ટીલ પોસિબલ. એવું નથી કે અત્યારના નથી કરી શકતા. તો આપણે આપણી જાતને ઓળખવા માટે એકચ્યુઅલી આ શાસ્ત્ર સ્વાધ્યાય ને બધું કરીએ છીએ. તો વી હેવ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ મટીરિયલ, ઇન્ફોર્મેશન, થોટ પ્રોસેસીસ, બધું બહુ છે આપણી પાસે. મચ મચ મોર ધેન વોટ ઇઝ રિક્વાયર્ડ. જે સિંહ ના ભાવમાં મહાવીર ભગવાન હતા એને તો ઓલા બે મુનિરાજે આવીને એક વાર કીધું કે ભાઈ તું દસમા ભાવમાં તીર્થંકર થવાનો છે અને આવું પેલું મીઠ ખાતો હતો ને ત્યારે તો આવું કામ કરે છે. તો ત્યાં જઈને એટલી વસ્તુમાં રિયલાઇઝેશન થયું કે ભાઈ ના હું તો જીવ છું. તો આપણી પાસે તો કેટલી ઇન્ફોર્મેશન છે વાંચવા માટે સમજવા માટે, આટલા બધા શાસ્ત્રો છે, આટલી બધું કોન્ટેન્ટ છે. એકચ્યુઅલી ગુરુદેવસિંહના પ્રવચનમાં તમે બેસો ને તો એવરી ડે ભલે વાતો અલગ અલગ આવે, મેઇન ટોપિક તો એ જ હોય છે કે ભાઈ પોતાના આત્માને ઓળખો અને તમને દર્શન પ્રાપ્ત કરો. હવે 45 વર્ષના બધા પ્રવચન લઈ લો તો બી મેઇન ટોપિક તો આ જ છે, ભલે કોઈ ક્યારેક આ શાસ્ત્રમાંથી કહે છે, ક્યારેક ઓલા શાસ્ત્રમાંથી કહે છે. આઈ ગીવ યુ એન એક્ઝામ્પલ, અત્યારના હું પ્રવચન સાર જે શાસ્ત્ર વાંચું છું તો 25મું પ્રવચન છે, લગભગ 29ની ગાથા છે. વાત શું છે એમાં કે કેવડી ભગવાન લોકાલોકને જાણે છે, પણ જેવી રીતના ફોનને જાણે છે તો ફોનમાં ઘૂસી તો નથી જતા, એ તો પોતાના જ્ઞાનમાં રહીને જાણે છે. ફોન ફોનમાં છે અને એમના જ્ઞાનમાં આનું પ્રતિબિંબ પડે છે અને જાણે છે. બરાબર, વાત આટલી છે. ગુરુદેવસિંહ આમાંથી ક્યાં લઈ ગયા કે જીવ પોતાના રાગને જાણે છે, રાગ જ્ઞાનમાં આવતો નથી, જ્ઞાન રાગમાં જતું નથી. આપણી કોમન મિસ્ટેક આપણી શું હોય છે, અરે મને ગુસ્સો આવી ગયો, અરે મને બહુ ઈગો થઈ ગયો, અરે મને બહુ ગ્રીડ છે. તો ગુરુદેવ આપણને એનાથી તો ભેદ વિજ્ઞાન કરવાની ટ્રાય કરે છે કે ભાઈ મને થઈ ગયું એમ નહીં સમજ, મારી અત્યારની કમજોરી છે તો હું બીજા પર્સન ને આ મારા છે કે આને આવી રીતના બિહેવ કરવું જોઈએ એવી એક્સપેક્ટેશન લઈને ચાલું છું તો એને કારણે મને ગુસ્સો આવે છે, એને કારણે મને ગ્રીડ થાય છે એક્સેટ્રા. પણ જીવનું પ્યોર સ્વરૂપ સમજીએ તો જીવ તો ખાલી જ્ઞાન કરે છે, જાણે છે, એવી એક્સપેક્ટેશન જે કરી રાખી છે એ બધી ખોટી છે અને એ આપણું મિથ્યાત્વ છે, એ મિથ્યા દર્શન છે એક્સપેક્ટેશન, એને કારણે ગુસ્સો આધી આવે છે. તો ગુસ્સો આવે છે તો એને જાણો કે ભાઈ હા આવ્યો, એ મારો નથી એમ કરીને એને મારી બોર્ડર માંથી બહાર કાઢી રાખો. સમજાય છે? પણ એ ખાલી બહાર કાઢીને વિચારો બહાર કાઢીને કામ નહીં થાય, ઓલી જે એક્સપેક્ટેશન જે આપણે બાંધી રાખી છે ને એના ઉપર અટેક કરવો પડશે, આપણા મિથ્યાત્વ ઉપર અટેક કરવો પડશે કે આ શરીર મારું, તો શરીર મારું છે તો પછી મારી રીતે બિહેવ કરવું જોઈએ, એને બહુ ફેટ ન થવું જોઈએ, બહુ કાળા ન થવું જોઈએ, આમ ન થવું જોઈએ, તેમ ન થવું જોઈએ. સમજાય? આ બધી આપણી એક્સપેક્ટેશન શું કામ છે, કેમ કે આ શરીરને મારું માની રહ્યું છે. એટલે બધી જ વસ્તુનો વિચાર કરો ને તો મૂળમાં તો આપણું મિથ્યા દર્શન, આપણી ખોટી માન્યતાઓ જ મૂળ કારણ છે. હવે એ મૂળ કારણને રિઝોલ્વ કરવાની બદલે આપણે શું કરીએ છીએ, એના જે ફ્રૂટ્સ આવે છે કે ભાઈ ગુસ્સો આવવો, કોઈની સાથે ચર્ચા થવી, કોઈને બહુ લાગણી આવી, ભાઈ આ મારો બહુ સારો ફ્રેન્ડ છે તો ના ના મારે રાગ નથી કરવો, ભાઈ મારે દ્વેષ નથી કરવો, મારે રાગ નથી કરવો, પણ ધોઝ આર બાય પ્રોડક્ટ ઓફ ધી એક્ચ્યુઅલ મિસ્ટેક. તો એ બાય પ્રોડક્ટને હટાવીને ઓલી મિસ્ટેક દૂર નહીં થશે. સમજાય છે? આ કનેક્શન આખું બેસે છે. એટલે એવી રીતના આપણે મિથ્યા દર્શનને દૂર કરશું તો બાકી બધું ઓટોમેટિકલી દૂર થઈ જશે. એકચ્યુઅલી તમે જુઓ ને, આપણે જેટલા શાસ્ત્રોનો હમણાં સ્વાધ્યાય કરી રહ્યા છે અથવા ગુરુદેવશ્રીના પ્રવચનો જેટલા શાસ્ત્ર પર લગભગ છે ને, સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચ પરમાગમ લઈ લો, એક પુરુષાર્થ સિદ્ધિ ઉપાયને તો સાઈડ પર આ બધા છે ને, એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટેની પ્રોત્સાહન માટેના શાસ્ત્ર છે. આપણી પાસે જેટલું મટીરિયલ આપણી પાસે છે એમાં ઘણી બધું મટીરિયલ એવું પણ છે કે ઓકે હવે તમે સમ્યક દ્રષ્ટિ જોઈ અઝ્યુમ કરી લે છે અને હવે તમારે આગળ કેવી રીતના વધવું, કેવી રીતના મહાવ્રતાદિમાં એટલે અણુવ્રત આદિમાં જાઓ, કેવી રીતના મહાવ્રતાદિમાં જાઓ. આ ભગવતી આરાધના આદિ શાસ્ત્ર સાંભળે છે, એ બધા મુનિરાજના આચરણ ઉપરના શાસ્ત્ર કે મુનિરાજે કેવી રીતના બિહેવ કરવું જોઈએ, એવા પણ છે આપણી પાસે. પણ હવે અહીંયાથી જ આગળ નથી વધતા તો ત્યાં પહોંચીને શું કરીએ? સમજાય છે? એટલે પર્સનલ સ્વાધ્યાયમાં કઈ બધા વાંચવા જોઈએ તો આપણને ખબર પડે કે ભાઈ મુનિરાજનું કેવું હોવું જોઈએ, જસ્ટ ઇન્ફોર્મેશન માટે. પણ સૌથી ફર્સ્ટ થિંગ ઇઝ કે સમ્યક દર્શન કેવી રીતના પ્રાપ્ત કરો.
હા,
એ પ્રોસેસ કોને એપ્લિકેબલ છે? જે આગળ જઈને મુનિરાજ બને છે ને એમના માટે એપ્લિકેબલ છે. કેમ કે અત્યારના આપણા માટે શું એપ્લિકેબલ છે કે આપણે આ વાંચશું ને તો એ વાંચશું તો આપણે પહેલા તો ફંડામેન્ટલ ક્લિયર થશે, અને ફંડામેન્ટલ ક્લિયર થતા જ જેટલી આપણને ક્લેરિટી આવશે એટલું જ ઇનફ છે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે. એકવાર સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય, આપણે હમણાં જ વાત કરતા હતા ને કે જે ઉપયોગાત્મક જ્ઞાન છે, ઉપયોગ એટલે શું કે આપણું એવરી મિનિટ નું જે જ્ઞાન છે બરાબર, એવરી મિનિટ નું જ્ઞાન યુટિલાઇઝ કરીને આત્મા ઉપર લગાવવું, એ કામ તો ભગવાન નું છે અથવા મુનિરાજ નું. કેમકે આપણા જ્ઞાન ની એટલી સૂક્ષ્મતા છે, એટલું ફ્લક્ચ્યુએશન છે કે એવરી સેકન્ડ નું કે એટલું ફોકસ આપણાથી થઈ જ નથી શકતું. આપણી એવી ભૂમિ, આપણી એવી એટલે એબિલિટી જ નથી. વી આર વેરી ચંચલ. જયારે આપણે આ પહેલા તો ફંડામેન્ટલ સમજીને હું જીવ છું એવું એવું એકવાર શ્રદ્ધા કરશું, તો પછી ઓટોમેટિકલી આપણો જ્ઞાનનો જે એ થિંકિંગ પ્રોસેસ છે આત્મા ઉપર એની જાતે જ રહ્યો છે. જેવી રીતના આપણે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ લીધું હતું કે મમ્મીનો કોઈ છોકરો ખોવાઈ જાય તો એને પ્રયત્નપૂર્વક વિચાર ન કરવો પડે કે મારો છોકરો ક્યાં હશે, શું કરતો હશે, શું ખાતો હશે, શું પીતો હશે. એ ઓટોમેટિકલી થાય છે કે નહીં? એવું જ જીવનું એ વિચાર ને થિંકિંગ ઓટોમેટિકલી જીવ પર ત્યારે જશે જયારે આપણે એ લેવલ પર આવશું. અત્યારના લેવલ પર તો આપણા માટે શું જરૂરી છે કે પહેલા આપણે આપણા બધા ફંડામેન્ટલ ક્લિયર કરીએ. એ વિચાર કરવા માટે આપણને કઈ કોન્ટેન્ટ તો જોઈશે ને કે ભાઈ આપણે 5 મિનિટ જો શાંતિથી બેઠા અને આત્માનો વિચાર કરવાનો છે તો ખાલી હું આત્મા છું એમ વિચાર તો 1 સેકન્ડમાં પતી ગયો. પણ એના કયા ગુણો છે, એને કેવી પર્યાયો છે, એ ગુણો મારા અનુભવમાં કેવા આવે છે, સુરતાલી શક્તિઓના નામ સપોઝ કોઈ આપણને કહે તો આપણે એક એક વિચાર કરીએ અંદર કે ભાઈ જીવમાં કેટલી શક્તિ છે, જ્ઞાન શક્તિ છે, આમ છે. અંદર એ વિચારો માટે કન્ટેન્ટ તો જોઈશે ને. એ કન્ટેન્ટ માટે પહેલા વાંચવું બહુ જરૂરી છે. અને ખાલી વર્ડ્સને વિચાર કરીને પણ મતલબ નથી, એ વર્ડ્સનો ભાવ શું છે એ આપણને ફિલિંગમાં આવવું જોઈએ. જેવી રીતના આપણે એમ કહીએ કે સુરતાલી શક્તિ છે, ચીતી શક્તિ, જ્ઞાન શક્તિ, ભાવ શક્તિ, અભાવ શક્તિ એક્સેટ્રા, પણ એ વર્ડ ને એના ડેફિનેશન ને વિચાર કરીને બી કઈ ફાયદો નથી. ચીતી શક્તિ એટલે શું કે અચ્છા મારામાં આવી રીતના જાણવાની તાકાત છે અને એને અંદરથી ફીલ કરું કે હા મારામાં જાણવાની તાકાત છે. ભાવ શક્તિ કહો કે હા હું જીવ ભાવ રૂપે છું, અભાવ એટલે હું કોઈ બીજા પરદ્રવ્ય રૂપે નથી. એ બધો અંદર એમ કહે ને કે ફિલિંગ પૂર્વક વિચાર કરવો એ તો ત્યારે આવશે ને જયારે આપણને એના મીનિંગ ખબર હશે અને આપણને એની શ્રદ્ધામાં એટલે કે એ ભાવ ભાષણ થયું હશે, આપણને એનો અનુભવ થયો હશે. એટલે એ ભૂમિકા છે ને એ બધું પાછળ નહીં છે. હમણાં એ રીતે આપણે નહીં જ થાય. કરવાની ટ્રાય કરશું તો શું થશે કે જેટલું આપણે કરવાની ટ્રાય કરશું તો આપણા વિચારો નહીં, આપણા વિચારો આજુબાજુમાં જ ભમશે. મારો છોકરો, મારી ગાડી, મારું ઘર, મારે આ, મારો બિઝનેસ આ, એમાંથી આપણે આમાં વળી જ નહીં શકીએ. કેમ કે આપણા થોટ જી સી બેઝિકલી આપણે અત્યારના મેજોરિટી એઝ યુ ડિસ્કસિંગ અર્લિયર વન ઓફ ધ ડે 23 hours ઓફ ધ ડે આપણે કેમાં નાખીએ છીએ બાકી બધા કામમાં, 1 hour ઓફ ધ ડે આપણે સ્વાધ્યાયમાં સપોઝ નાખીએ છીએ. તો જયારે સ્વાધ્યાયમાં આપણને થોડો લીન ટાઈમ મળે તો ઓટોમેટિકલી ઓલાના જ વિચાર આવી જ જવાના. જે રીતના સપોઝ આપણે ગાડી ચલાવતા હોઈએ, ઇટ ઇઝ અ લીન ટાઈમ ફોર બ્રેન, આપણા જ્ઞાન માટે ઇટ ઇઝ અ લીન ટાઈમ. તો ઓટોમેટિકલી વિચાર એના આવે છે કે બાકીના ટાઈમમાં આપણું જ્ઞાન જેમાં મેક્સિમમ યુટિલાઇઝ થતું હોય એના જ વિચાર આવી જ જશે. મેજોરિટી જેમાં જાય છે એ જ આવી જશે. વી વિલ નોટ બી એબલ ટુ પ્રિવેન્ટ ઇટ. હા, કેમ કે આપણા જ્ઞાનને જે મેક્સિમમ એક્સરસાઇઝ આપતું હોય ને એના ઓટોમેટિકલી વિચાર આવી જાય. એવી જ રીતે આ વિચાર કરવા બેસતું શાંતિથી તો ઓલા જ વિચાર આવી જ જશે. એ નહીં પ્રિવેન્ટ થઈ શકે જ્યાં સુધી આપણે આને એટલું પ્રિડોમિનન્સ નહીં આપીએ. કોઈ પ્રેડોમિનન્સ આપવા માટે સ્વાધ્યાય કરવો, એ ચર્ચા કરવી કોઈના ઉપર, એ બુદ્ધિપૂર્વક વિચાર કરવો એના ઉપર, એ બુદ્ધિપૂર્વક વિચાર માટે બેસવાની જરૂરત નથી. દેટ્સ વોટ આઈ એમ સેઇંગ. આપણે હમણાં હવે આ ચર્ચા કરી, બરાબર, અહીંથી વોક કરીને જઈએ છીએ ઘરે, તો એ જતા જતા બી આના વિચાર આવે એટલું જ ઇનફ છે આપણા માટે અત્યારે. ત્યાં આગળ છે બધું વધારે કેવી રીતના, ચાર પ્રકારના ધ્યાન નું સ્વરૂપ, એ મુનિરાજ કયા કયા ધ્યાનમાં બેસે છે, એ ધ્યાનમાં બેસે છે તો કેવો વિચાર કરે છે, કેવી રીતના એમને ઓલા આપણે સમજે ને શુદ્ધ ઉપયોગ એટલે બસ આત્માનો ઉપર ઉપયોગ, પણ એવું નથી. આત્માથી પર પદાર્થ પર ઉપયોગ નું સ્થળાંતર થવું ને એ બધું બહુ ડિટેલમાં ડિસ્ક્રિપ્શન છે. એ લેવલ પર બહુ ડિટેલમાં ડિસ્ક્રિપ્શન છે કે ધ્યાન કેવી રીતના કરવું અને એના અંદર શું ઉપાયો હોય છે. અંદર એ મુનિરાજ વિચારમાં કઈ જાતના વિચારો કરે છે. સપોઝ હવે મુનિરાજ જ શાસ્ત્ર લખે છે ને, તો એ ધ્યાન બી કરતા હશે, તો ધ્યાન કરતા કરતા એમને કયા વિચારો આવ્યા અને એમાં કેવી રીતના વિચાર થી વિચારાંતર થાય છે, બધું બહુ ડિટેલમાં ડિસ્ક્રિપ્શન છે. એ મુનિરાજ ની ભૂમિકાને આપણે ઇવેલ્યુએટ કરીએ બે સેકન્ડ માટે. એમને પોતાના આત્મા પર એટલું બધું બહુમાન છે અથવા તો એમને એટલું બધું એના પર જ જાણે ફોકસ કરવાની ઈચ્છા છે, પણ એમાં રહી શકતા નથી કમ્પ્લીટલી. નહીં તો ભગવાન થઈ જાય. તો હવે બહાર આવ્યા તો કરે શું બાકીના ટાઈમમાં? કઈ ન કરે તો જે જ્ઞાન નો ઉપયોગ છે તાવ પર વસ્તુમાં વેડફાઈ જાય એના કરતા ચલો શાસ્ત્ર લખીએ, કે મને જે અનુભવ છે એ જ હું લખી નાખું, અને લખતા લખતા પાછું એની જ ભાવના કરે તો વળી પાછા આત્મા મોમાં જાય. એટલે એમનું તો બહુ ઊંચી લેવલ ની ભૂમિકા છે. એમની વસ્તુ જ કઈક અલગ છે. એમનું આખું જ્ઞાન નું એમ સમજો ને, એમના જ્ઞાન નું આખું વિશ્વ છે ને, એમાં એમના આત્મા સિવાય બીજું કઈ છે જ નહીં. એક આત્મા છે ને, એક ભગવાન ની ભક્તિ છે, બસ બીજું કઈ જ નથી. શાસ્ત્ર લખવાના બે ચાર વિચાર આવે એટલું. એ બહુ હાઈ લેવલ નું એમનું એમ કે ભૂમિકા છે. અત્યારે આપણી ભૂમિકા શું છે? આપણે તો બધી જ વસ્તુમાં ઇન્વોલ્વ છે. તો બધી વસ્તુમાં ઇન્વોલ્વ રહીને પહેલા આત્મા શું છે સમજીએ તો ખરા. એ લેવલ પર પહેલા આપણે વિચાર કરીએ તો એ લેવલ પર આપણા માટે ફર્સ્ટ માઇલસ્ટોન જ કહેવાય સમ્યક દર્શન પ્રાપ્ત કરે. અને ઇટ ઇઝ નોટ અ વેરી હાઈ માઇલસ્ટોન, ઇટ ઇઝ વેરી ઇઝી અચીવેબલ માઇલસ્ટોન. કરવાનું શું છે? આત્માને પહેલા શબ્દોમાં સમજીએ, એના ક્વોલિટીઝ ને બધું સમજીએ, એના પર થોડોક વિચાર કરીએ કે ના હું છું, અને પર વસ્તુ થી બે જ વિજ્ઞાન કરીએ, બસ આ હું જો એમ નક્કી થઈ ગયું. આટલું જ કરવાનું. બોલો બોલો.
મારી રૂટીન લાઈફ માં જે પણ આવતું હોય, મારા બાળકો છે કે વોટ
એવર,
એક વાર મને ક્રોધ આવી જાય, પણ તમે એમ કહો કે હું અંદર થી પાછી અટકી જાઉં સાથે એને, કે નહીં આ મને ક્રોધ આવ્યો છે, એનો પરિણામ ખરાબ છે.
બરાબર.
મેં સામે વાળી વ્યક્તિને મારા બાળકને સમજાવી, બટ હી ઇઝ નોટ ડુઈંગ, તો હું અટકી જાઉં છું કે એના ઓલામાં એ વસ્તુ લખેલી છે, મને બતાવ્યું કે રમું છે, બટ ઇફ ઇઝ નોટ એબલ ટુ ડુ તો હું ફસ્ટ થઈ જઉં. પણ એક સ્ટેજ પર આવીને હું કન્ફ્યુઝ થાઉં છું કે હું મારી મમ્મી એઝ અ મધર ની ડ્યુટી કે વાઇફ ની વોટ એવર ટીચર છું, તો હું એ ડ્યુટી થી પાછળ નથી રહી છું. એ સ્ટેજ પર હું કન્ફ્યુઝ છું.
ઠીક, આપણે એક એક્ઝામ્પલ લઈએ કે છોકરાની એક્ઝામ છે, આપણે એને ભણવા માટે ફોર્સ કરવાનું કે પ્રોત્સાહન કરવાનું કે જે બી વર્ડ યુઝ કરો, બરાબર. એક સાઈડ ક્રમબદ્ધ છે કે ભાઈ એના ક્રમમાં જે લખાયેલું હશે એ થશે, અને બીજી સાઈડ આપણું કર્તવ્ય શું છે? આપણું કર્તવ્ય તો એને 100% એને એના ભલા માટે જે કરવાનું છે એ છે, કે ભાઈ એનું ભલું શેમાં છે? જો ભણશે નહીં તો આગળ શું કરશે? તો એના માટે જઈને આપણે એને અત્યારના ભલે લૌકિક ભણવાનું એક્ઝામ્પલ લઈએ છીએ, પણ શાસ્ત્ર સ્વાધ્યાય માટે પણ આ જ એપ્લિકેબલ થાય છે. તો આપણે તો એને ટીવી ન જોવા માટે એને ગુસ્સો કરીએ, એને વળીએ, એને ભણવા માટે પ્રોત્સાહન કરીએ, એની સાથે બેસીએ, એના ટ્યુશન લગાવીએ, જે રીતે એનું ભલું થતું હોય ને એ રીતે કરવું જ જોઈએ. આજે વિચારવાની વસ્તુ છે કે ભાઈ છેવટે તો એના ક્રમબદ્ધ પર્યાયમાં જે લખેલું છે એ જ થશે, એ ખાલી આપણા વિચારની વસ્તુ છે. પણ એ વિચાર દઈને જાણે આપણા શસ્ત્ર મૂકી દેવા એમ વાત નથી. એ ન ભણતો હોય તો બે લાફા મારીને બીજાને સારા એક્ઝામ્પલ્સ આપીને ગમે તે રીતે પણ એને એમાં લગાવવું એ આપણું કર્તવ્ય છે.
એની કરતા આપણને અંદરથી ક્રોધ
એક ક્રોધ આવે છે, એક ક્રોધ આવે છે ત્યારે આપણું કર્તવ્ય એમ છે કે એનાથી ભેદ વિજ્ઞાન કરવું. એક ક્રોધ આવે છે ને, તમે લાવ્યા છો. સાચું તત્વ શું છે? જીવ ના ક્રોધ વિભાવ ભાવ છે, બરાબર. જીવ ની એક ખરાબ પર્યાયો છે, જેવી રીતના મોઢા પર પિમ્પલ થાય છે, સ્કીન નું ખરાબ પરિણામ છે ને, તે આવી જાય તો આપણે શું કરીએ? દવા લગાવીને એને ક્યોર કરીએ, બરાબર. એવી જ રીતે ક્રોધ આવે તો એને ક્યોર કરવાનો ઈલાજ છે એનાથી ભેદ વિજ્ઞાન કરે, કે જો મને ક્રોધ આવી ગયો એટલો વિચાર કરશો ને એમાં જ ક્રોધ વયો જશે. પણ ત્યાં
અટકી જવાય છે, પછી એવું આ ક્રમબદ્ધ બધું સાંભળ્યા પછી એમ થાય કે ઓકે,
મને એક વસ્તુ કહો, મને એક વસ્તુ કહો કે તમારો છોકરો ન ભણતો હોય તો ક્રોધ લાવીને એને ભણાવવાની ટ્રાય કરો છો કે એને ભણાવવાની ટ્રાય કરવામાં ક્રોધ આવી જાય છે? આવી જાય છે, બરાબર. તો એને ભણાવવાની ટ્રાય કરવામાં ક્રોધ આવી ગયો ત્યાં જ તમે ભેદ વિજ્ઞાન કર્યું કે મને જો ક્રોધ આવી ગયો તો ઓલો વયો ગયો. તમારી ટ્રાય ક્યાં અટકે છે એમાં? ભણાવવાની ટ્રાય તો ત્યાં જ રહે છે ને. ક્રોધ આવો એ તમારી કમજોરી છે, એમાં છોકરાને કઈ લાગતું વળતું જ નથી. તો એનાથી ભેદ વિજ્ઞાન કરીને ક્રોધ ને હટાવવો એ તમારો પુરુષાર્થ છે. એમાં છોકરાને ભણાવવાનું સમજાવવાનું કઈ લાગતું ઓળખતું જ નથી, એ પ્રોસેસ કાયમ છે. સમજાય છે? છોકરાને ભણાવવા માટેની જે એફર્ટ છે એ તો કાયમ જ રહે છે. ક્રોધ આવવો એ તમારી વીકનેસ છે, તો એ વીકનેસ ને ભેદ વિજ્ઞાન કરીને દૂર કરવી અને છોકરાને ભણાવવા માટેની એફર્ટ તો ચાલુ રાખવી. હવે આટલું બધું જ કર્યા પછી પણ એ પેપરમાં કઈ લખીને જ ન આવે, જેવી રીતના ઓરલ એક્ઝામ હોય ને નાના નાના છોકરાઓની. હવે ભવ્યાંશુ ને બહુ ભણાયો તમે, પણ એક્ઝામ વખતે આવીને કઈ બોલ્યો જ નહીં, અમારે નથી બોલ્યું, તો તમારી એફર્ટ શું કામની? ત્યાં જઈને ક્રમબદ્ધ પર્યાય કામમાં આવે છે, કેમ કે ત્યાં જઈને પછી આપણે સાવ નિરાશ ન થઈ જઈએ, હતાશ ન થઈ જઈએ. એના માટે જઈને ક્રમબદ્ધ પર્યાય છે કે ભાઈ જો આવું જ થવાનું હશે એમ કરીને આપણે આપણો પુરુષાર્થ કાયમ રાખીએ. ક્રમબદ્ધ પર્યાય આપણા પુરુષાર્થ ને વધારવા માટે છે, એને દબાવવા માટે નથી. ચાલો, આપણો ટાઈમ અહીંયા પૂરો થાય છે. આ આપણે ભેદ સંગ્રહ, લક્ષણ સંગ્રહ અને અંતર પ્રદર્શન ને બધું વાંચ્યું નથી, તમે વાંચ્યો ઘરે થોડું, પણ નેક્સ્ટ વીક ની એક આઉટલાઈન આપી દઉં. આપણે નેક્સ્ટ વીક આપણી એક્ઝામ રહેશે, આજ ત્રીજી ડાળ પૂરી થઈ, ત્રીજી ડાળ પૂરી થઈ એટલે એના પર એક શોર્ટ ટેસ્ટ આપણે રાખશું. ઇટ વિલ બી વન અવર ટેસ્ટ ડ્યુરિંગ ધ ક્લાસ, 10:30 to 11:30 નોર્મલ ક્લાસમાં જ. જનરલી આપણે એમાં મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન કે ફિલ ઇન ધ બ્લેન્ક, વન લાઇન આન્સર, વન વર્ડ આન્સર, વન લાઇન આન્સર, એવું બધું પૂછીએ છીએ. એટલે ઇટ વિલ બી રાધર ઇઝી. ડોન્ટ ગેટ સ્કેર્ડ. ફર્સ્ટ ઓફ ઓલ, તમે જો પ્રોપરલી વાંચીને આવશો તો તમને આવડશે જ બધું. જો વસ્તુ સમજાયો હોય તો પછી, જો નહીં જ સમજાયો હોય તો હા, તો પછી વેન યુ નીડ ટુ વરી કે કઈ નથી સમજાયું, ધેન યુ બેટર કમ ટુ મી અગેન કે ભાઈ મને કઈ સમજાયું નથી, હેલ્પ મી. કેમ કે એક્ઝામ તેના માટે છે, એક્ઝામ ખાલી આપણે એફર્ટ પૂર્વક બધું રિવાઇઝ કરીએ એના માટે છે. નહીં તો આપણે અઠવાડિયામાં એક વાર ક્લાસમાં આવીને જો પતી જાય તો પછી કઈ બેનિફિટ નથી. તો આ વીકમાં તમે ઘરે જઈને મહેનત કરો, થોડું વાંચીને આવો, એના માટે જઈને આ એક્ઝામ છે. એક્ઝામમાં માર્ક્સ કેટલા આવ્યા ઇટ ઇઝ નોટ રેલેવન્ટ. તમે જે એફર્ટ કરીને રિવિઝન કર્યું એનો તમને ફાયદો થયો કે નહીં, દેટ ઇઝ મોર રેલેવન્ટ. તો નેક્સ્ટ વીક આપણે એક્ઝામ અહીંયા લેશું, વર્ચ્યુઅલી પણ એક્ઝામ લેવાય છે. જે આપણા વર્ચ્યુઅલ સ્ટુડન્ટ હોય, જે ક્લાસ કદાચ વર્ચ્યુઅલી સાંભળતા હોય અને પછી પેપર લખીને આપણને ઇમેલ કરે છે, તો એ લોકો પણ એવી રીતના એક્ઝામ આપે છે. તો એવી રીતના બધાને ઓલ ધ બેસ્ટ. એક્ઝામનો અગેન પર્પઝ છે કે આપણને આ સમ્યક દર્શનનું સ્વરૂપ શું છે આપણને સમજાવવું જોઈએ. આપણે જીનવાણી સુધી કરીએ. હે જીનવાણી ભારતી, સોહી જપો દિન રેન, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાયો, સો વાણી મસ્તક નમો સદા દેસ હું. બોલો જીનવાણી માતનો. આ એક્ઝામ પછીના સન્ડે થી આપણે ફોર્થ ગાર્ડ ને આગળ ચાલુ કરીશું.